તારીખ 7/3/1983, શ્રી પરમાગમસાર, બોલ નંબર 177, 178 અને 179 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64.
ધર્મ કરવો હોય પણ કુગુરુ મળી જાય તો શું કરવું? જ્ઞાની સદગુરુ ન મળે, અજ્ઞાની મળે કે જેનો ઉપદેશ ગ્રહણ કરવાનો પૂછનારને એમ છે કે અમે તો અજાણ્યા છીએ, આ વિષયના જાણકાર નથી, અને કોઈ કુગુરુ મળી જાય અથવા તો કુળધર્મની પરંપરામાં અન્ય મતમાં જન્મ થયો હોય, ત્યાંના જે ઉપદેશ કરનારાઓ હોય, ત્યાંના જે ધર્મના ક્ષેત્રમાં પ્રવર્તન કરનારા હોય, એનો સંગ થાય, ગુરુ નો સંગ થાય, આ જીવ શું કરે બિચારો? એને તો ખબર નથી કે સત્ય ક્યાં પડ્યું છે, સત્યના દેનારા ક્યાં છે અને સત્ય ક્યાં છે એની એને ખબર નથી. સ્વાભાવિક રીતે પોતાના કુળ ધર્મની પરંપરાને સૌ અનુસરે છે, એને શું કરવું જોઈએ? આવો પ્રશ્ન છે. આપણને લાગુ નથી પડતો અત્યારે, પણ સામાન્ય રીતે એક જનરલ નોલેજનો વિષય છે. ઉત્તર: અંદરની સાચી પાત્રતા હોય તો સાચા નિમિત્તો સહજ મળી જાય. કે જેને પરમ સત્ય જોઈતું હોય અને એ સત્યની પૂરી જિજ્ઞાસા હોય, સત્ય જોઈએ અને સિવાય સત્ય કાંઈ ન જોઈએ એવી ભાવના અને એની જિજ્ઞાસા, તદનુસાર એની જિજ્ઞાસા, એ રૂપ જે પાત્રતા, એવી પાત્રતા હોય તો સાચા નિમિત્તો સહજ મળી જાય. કેમ સાચા નિમિત્તો સહજ મળી જાય? કે બીજા જે અન્યથા કહેનારા છે, સત્યથી અન્યથા કહેનારા છે, એના પ્રત્યે એને શંકા જાગ્યા વિના રહે. કેમ કે અસત્ય માર્ગમાં અનેક પ્રકારના એવા બાહ્ય વ્યવહારની અંદર પણ મોટા લોચા છે, મોટી ખામીઓ છે, કે જેથી વિચક્ષણ જીવને અથવા પાત્ર જીવને એ સંબંધિત એને એની માન્યતા, એનો સ્વીકાર એને આવતો જ નથી. આમ કેમ હોય? અથવા વિચાર્યા વિના અંધશ્રદ્ધાથી લોકો આમ અનુસરે છે એવું એની પાત્રતામાં જણાયા વિના રહેને. આ એક સ્વાભાવિક પરિસ્થિતિ છે. એટલે તે નિમિત્તો પ્રત્યે શ્રદ્ધાવાન ન રહે, તે નિમિત્તોનું તેને આકર્ષણ ન રહે, એટલે એક જે ઊંધી દિશામાં આગળ વધવું ને અટકી જવું, એ પ્રકાર તો એનો હોતો નથી, એની પાત્રતા વસાય. અને સત્યના ઉપદેશ કરનારાઓ અને સત્ય અંગેનું સાહિત્ય ત્રણેય કાળે જગતમાં વિદ્યમાન છે. ક્યારે પણ એનો અભાવ હોય એવો કોઈ કાળ હોતો નથી, એટલે આપોઆપ એ સંબંધીનું એને નિમિત્ત મળી આવે છે. એને માટે એને કોઈ ખાસ પ્રયત્ન કરે તો મળે ને, નહીં તો ન મળે એવું નથી. એની પાત્રતા અને સાચું નિમિત્ત એને જગતમાં અનાદિથી મેળ થવાનો પણ એક પ્રકાર છે, એ કુદરતના ઘરની ચીજ છે, સ્વયં બને છે. એવું કુદરતી એવું ન બને એવું બનતું નથી. એટલે એની ચિંતા રાખવા જેવું નથી. અંદરની સાચી પાત્રતા હોય, ચિંતા એની હોવી જોઈએ કે મારે સત્ય જોઈએ ને સિવાય સત્ય કાંઈ ન જોઈએ. મારા કુળધર્મની પરંપરામાં છે તે સત્ય નથી, પણ સત્ય છે તેને તો હું મારું અંગીકાર કરીને મારું કરવા માગું છું. આ નિર્ણય જોઈએ. કુળધર્મની પરંપરામાં છે તે મારું છે, તે સાચું છે, એમની સાચું છે ને હું મારું કરવા માગું છું. એવી સાચી પાત્રતા હોય તો સાચા નિમિત્તો સહજ કુદરતી રીતે, સહજ એટલે કુદરતી રીતે મળે છે, ન મળે એવું બનતું જ નથી. ભૂતકાળમાં નિમિત્તના અભાવમાં કોઈ જીવને પ્રાપ્તિ આત્મપ્રાપ્તિ થવી રહી ગઈ એવો અનંતકાળમાં એક પણ દ્રષ્ટાંત નથી. અપવાદરૂપ પણ એવો દ્રષ્ટાંત નથી કે ફલાણા જીવની પાત્રતા હતી પણ એને નિમિત્ત ન મળ્યું એટલે રહી ગયો વિચારો ને રખડી ગયો, એવું એક પણ અપવાદ ખાતર દ્રષ્ટાંત નથી. એની અહીંયા પાત્રતા થઈ ત્યારે જે વિદ્યમાન જે નિમિત્તો છે, સત્પુરુષો, સત્સાહિત્ય, સત્શાસ્ત્રો, એનો એને પરખ આવી જાય છે કે આ સાચું છે ને બીજું સાચું. એટલે સાચું છે એની પરખ આવી અને એનું એને આકર્ષણ થયું, એને એ મળી ગયું એમ કહેવામાં આવે છે. હતું જ એ તો, એ નહોતું એમ નહોતું પહેલા. એની પાત્રતા થઈ ત્યાં પહેલા, એ પહેલા નહોતું અને પાછળથી એવું નિમિત્ત ઊભું થયું એમ નથી. જગતમાં સત્શાસ્ત્રો અને સત્પુરુષોની હૈયાતી હોય છે, પાત્રતાથી પોતે ઓળખે છે અને સમજે છે ત્યારે એને એ બાજુનું વલણ થાય છે, એને નિમિત્ત મળ્યું એમ કહેવામાં આવે છે. એટલે નહીં મળવાનો પ્રશ્ન નથી, છે એનું એને જાણ થઈ જાય છે અને જાણ થાય છે એટલે એને વલણ થાય છે, એને મળ્યું એમ કહેવામાં આવે છે. અંદરની સાચી પાત્રતા હોય તો સાચા નિમિત્તો સહજ મળી જાય વિના પ્રયત્ન. 177 53 સાક્ષાત ભગવાન મળી જાય એની પાત્રતા હોય તો એને જ્યાં ભગવાન વિચરતા હોય, બિરાજતા હોય ત્યાં એની ઉત્પન્ન થવાનો જોગ થઈ જાય છે. કોઈ વાર એવું બને છે છેલ્લે છેલ્લે કોઈની પાત્રતા જાગે, એ ભાવ લઈને એનું ભવાંતર થાય અને એનું ઉપજવું ત્યાં થાય. કેમ કે એ પુણ્યબંધનું કારણ છે ને, એવા જે જિજ્ઞાસા અને પાત્રતાના પરિણામ એ ઉત્કૃષ્ટ પુણ્યબંધના કારણ છે. આયા એને પુણ્યનો ઉદય હોય ને સામે એને અનુકૂળતા પુણ્યના યોગ અનુસાર ન હોય એવું બને નહીં. જેમ ક્રોધ કરે ત્યારે ક્રોધ પ્રકૃતિ જ્ઞાનાવરણી આદિ સહિત ક્રોધ પ્રકૃતિ બંધાયા વિના રહે નહીં, કુદરતી છે. પરમાણુમાં આત્માનો કોઈ પરિણમાવવાનો અધિકાર નથી, એ પરમાણુના પરિણામને કરવાની આત્મામાં કોઈ શક્તિ નથી, શક્યતા નથી અને કોઈ સ્થિતિ નથી, વસ્તુ સ્વરૂપમાં નથી. એ છતાં કુદરતી બંધાયા વિના રહે જ નહીં. એમ પાત્રતા એક એવા પુણ્યના એવા પરિણામ છે કે જે સાચા નિમિત્તના યોગમાં એને મૂક્યા વિના રહે નહીં. એ તો જેમ પાપનો ઉદય આવે છે એમ આ પુણ્યનો ઉદય જ આવે છે, બીજું કાંઈ નથી. મિત્ર પ્રશ્ન થાય કે તમે એમ કહો છો કે પાત્રતા હોય ને સાચા નિમિત્તો મળ્યા વિના રહે નહીં, પણ કદાચ ન મળે તો? તમે ભલે કહો કે એને મળ્યા વિના રહે જ નહીં, પણ કદાચ ન મળે તો? પણ એ પ્રશ્ન નથી. જેમ જે પ્રકારના પુણ્ય પાપના પરિણામ કરે છે તે પ્રકારના જ એને સંયોગ વિયોગ થાય છે. એમ સત્યની જિજ્ઞાસા વાળો અને સત્યનો શોધક આત્મા એને જગતમાં વિદ્યમાન રહેલા સત્યનો સંયોગ ન થાય એ કુદરતથી વિરુદ્ધ છે. એવું કદી બનતું નથી, ક્યારેય ન બને એવું. એટલે તો એમ કીધું કે સાક્ષાત ભગવાન મળી જાય, વળી બીજા નિમિત્ત શું? સદમસ્ત ને સત્શાસ્ત્રો શું? ભગવાન મળી જાય એવા પ્રકાર બને છે, એવા પરિણામ વાળા જીવો હોય છે કે અરે આ કાળમાં સાક્ષાત ભગવાનનો વિયોગ છે, ભગવાનનો વિરહ છે. એ વિરહની વેદનામાં ભાવાંતર કરી જાય. જ્યાં મહાવિદ્યા આદિમાં તો ચાલુ છે, ત્યાં તો સદાય છે, ત્યાં જઈને ઉપજે. એના પરિણામનો અનુબંધ જ એવો થાય એને પુણ્યનો, ત્યાં જઈને ઉપજે. સાક્ષાત ભગવાન મળી જાય સિંહ જેવા પ્રાણીને પણ અંદરની પાત્રતા તૈયાર થતા જંગલમાં આકાશમાંથી મુનિઓ નીચે ઉતરીને બોધ આપે છે. ભગવાન મહાવીર સ્વામીના પૂર્વભવમાં જે 10મો પૂર્વભવ છે એમાં આ પ્રકાર ભજ્યો છે કે એ જીવની ત્યારે ભવિતવ્યતા પાકવાની બરાબર સ્થિતિ થઈ ગઈ અને ઉપરથી મુનિઓ એને કારણે નીકળ્યા હોય છે. એને પૂર્વ વિકલ્પ નથી કે જંગલમાં મહાવીર સ્વામીનો જીવ સિંહના ભવમાં છે ને એને પ્રતિબોધવાનો મારે કારણ છે, લાવ ત્યાં જઈએ, એવો પ્રકાર મુનિઓને હતો નથી. એ સહજ વિહાર કરતા હોય છે, તારણ વૃદ્ધિધારી છે એટલે આકાશમાં ગમન કરતા હોય છે અને નીચે ઓચિંતું ધ્યાન જાય છે. ક્યારે આ શું એક સિંહ કોઈ હરણને ફાપો મારીને પાડી દીધો, લોહી લુહાણ કરી નાખ્યો. એ સાથે સાથે જ્ઞાન થાય છે કે અરે આ તો તીર્થંકરનો જીવ છે, રાત નીચે ઉતરે છે. જો અહીંયા પાત્રતા તૈયાર થઈ છે, ક્યાંનો ક્યાં મેળ બાજે છે, ક્યાંથી આવીને જંગલમાં કોઈ નિમિત્ત મળવાનો કોઈ પ્રકાર નહીં, સિંહની પર્યાય નિમિત્ત શાસ્ત્ર તો વાંચી શકે નહીં અને મનુષ્યની સામાન્ય ભાષાઓ એ સમજી શકે નહીં. આ તો કેવો યોગ બને છે કે મુનિઓ આકાશગામીની અને એ પણ એની ભાષામાં સમજાય એવું બધું લબ્ધિવાળા. સિંહ બોધ પામે, આત્મા શું છે એવો બોધ પામે, એવું સામે નિમિત્ત. કુદરતની તો શું કરામત છે કોઈ. સિંહ જેવા પ્રાણીને પણ અંદરની પાત્રતા તૈયાર થતા આ ઇતિહાસ એમ સાબિત કરે છે. આ જે ઇતિહાસ છે એમ સાબિત કરે છે કે સિંહ જેવા પ્રાણીને જંગલમાં બોધ આપનાર મહામુનીશ્વરોનું નિમિત્ત મળી જાય છે, ભાવલિંગી સંતોનું નિમિત્ત મળી જાય છે. તું મનુષ્ય પ્રાણી, તારી પાત્રતા તૈયાર થાય તો તારે નિમિત્તની ચિંતા કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. પછી માણસને વિચાર તો પોતા ઉપર કરવાનો છે ને કે આ જીવની પાત્રતા તૈયાર થાય તો એને ક્યાંય રખડપટ્ટી નિમિત્ત મેળવવા માટે કરવી પડે એ પ્રશ્ન નથી. એ બહુ ઝડપથી એ પ્રકારનો ઉદય આવે છે. એ પ્રકારનો પુણ્યોદય બહુ ઝડપથી આવે છે. કર્મની સ્થિતિ એવી છે કે અંતર્મૃત પછી ઉદયમાં આવે જઘન્ય સ્થિતિએ, ઉત્કૃષ્ટ સ્થિતિએ કોડા કોડી સાગરે આવે, મિથ્યાત્મોની છે ને એની ઉત્કૃષ્ટિ 70 કોડા કોડી સાગર આવે છે, 70 કોડા કોડી સાગરે ઉડીમાં આવે. આજે બાંધ્યું હોય 70 કોડા કોડી સાગરે ઉડીમાં આવે, એની ઉત્કૃષ્ટિ છે. એક જ પ્રકૃતિ એવી છે, મિથ્યાત્મોની જ સ્થિતિ, કેમ કે ચીકણામાં ચીકણા પરિણામ મિથ્યાત્મો સહિતના છે. એટલે એની સર્વકર્મની પ્રકૃતિમાં મિથ્યાત્મોની મિથ્યાત્મી પ્રકૃતિ છે. દર્શન મોનીની એની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડા કોડી સાગર છે. શું કે છે જો અહીંયા સિંહ નથી ગયો, નિમિત્તને શોધવા ને નિમિત્તને ગોતવા સિંહ નથી ગયો. સામેથી ભાવલિંગી સંતને વિકલ્પ આવ્યો છે, સામે તીર્થંકર નો જીવ દેખાણો છે, સિંહ નથી દેખાણો પણ તીર્થંકર નો જીવ દેખાણો છે. ઓ, આ તો આ 24 ના અંતિમ તીર્થાધીના જ છે. શું સ્થિતિ છે જોવો તો ખરા. સિંહના ભાવમાં ક્રોધની પર્યાયમાં જીવતા હરણને શિકાર કરે છે, વિચિત્રતા તો જુઓ. એ સ્થિતિમાં એમને બોધ આપવાનો વિકલ્પ આવે છે. પાત્રતા હોય તો નિમિત્તનો યોગ ગમે તેમ મળી જાય છે. આ પણ એક જગતનું સત્ય છે. ધવળમાં એ વિશે એક રીતે આવ્યો છે કે નિમિત્ત નૈમિતિક સંબંધ વિશ્વની અંદર પારિણામિક ભાવે રહેલો છે. જેમ આત્મા અથવા સર્વ પદાર્થો મૂળ સ્વરૂપે પારિણામિક ભાવે રહેલા છે, એમ જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ વિશ્વની અંદર પારિણામિક ભાવે રહેલો છે. અનાદિ અનંત છે, ન હોય એમ બને નહીં. એટલે પાત્રતા હોય તો નિમિત્તનો યોગ ગમે તેમ મળી જાય છે. અંદરની પાત્રતા હોય અને સાચો યોગ ન મળે એમ ન બને, કદી બને જ નહીં. એ વિચાર જ અસ્થાને છે, એવું કદી બનતો નથી. કે અંદરની પાત્રતા હોય ને એને યોગ ન મળ્યો અને તેથી તે જીવ રખડી ગયો, એવું કદી બનતો
નથી.
નારકીમાંથી તો આવ્યા છે, સિંહના ભાવમાં આવ્યા છે, એ નારકીમાંથી આવ્યા છે. કેટલા પાપ કર્યા હશે તો નારકીમાં ગયા હશે. અહીંયા સિંહની પર્યાયમાં પણ હિંસક ક્રોધની પર્યાય મુખ્ય છે. સિંહ, વાઘ, સર્પ એ બધા તીવ્ર ક્રોધની પર્યાયને વશ એ ભાવમાં ગયેલા જીવો છે. અને એ તો મારીને જ ખાય, એને આહારને અને એના ક્રોધને જ ઉદય છે, મેળ છે. આહાર મળે છે તો એને પૂર્વ પુણ્યના ઉદય. પણ એ વખતે પાપાનું બંધી પુણ્ય છે, એ મારીને જ ખાય, પાપ બાંધીને જ ખાય. જેમ અત્યારે માણસ છે ને ગરળીને ખાય છે તો કમાણી થાય છે, એને પૂર્વ પુણ્યનો ઉદય છે. અને રળવાના પરિણામ છે એ પાપના પરિણામ છે. ભલે પ્રમાણિકપણે ધંધો કરે તો પણ એ પાપના પરિણામ છે. અપ્રમાણિકપણે કરે એ તો પાપના પરિણામ છે કે નહીં એનો વિચાર કરવાની જરૂર નથી. પણ જે રળવાના પરિણામ છે એ પાપના પરિણામ છે, પાપાનું બંધી પુણ્યનો ઉદય છે. એટલે ત્યાં એને તીવ્ર પાપ બંધાય છે. પાત્રતા અંદરમાં જ્યાં તૈયાર થઈ છે ત્યાં બધો ફેરફાર, કુદરતનો મોટો એક્સિડન્ટ બને છે. એવી પરિસ્થિતિ છે સિંહના ભાવની. એ સાબિત કરે છે કે તારી પાત્રતા હોય, પોતાની પાત્રતા હોય અને સત્ય નિમિત્ત ન મળે, સાચા નિમિત્ત ન બને, એવું કોઈ કાળે બનતું નથી.
બરોબર.
હેજી, ના ના ના, ડાક્ટર નો વ્યવસાય કે પાપ નો ધંધો છે. એ સાતા નથી આપતો, એ તો એના પેઠાટું કરે છે. એના દુકાનદાર દુકાન માંડે કે સરદારનગર માં કોઈ દુકાન નથી, લાવ ત્યાં એક દુકાન માંડું તો આ બધાની સેવા થાય. કોઈને ગામ સુધી લાંબુ થવું ન પડે, વાતમાં કાંઈ માલ નથી. હા, ત્યાં હરીફાઈ કરનાર કોઈ નથી, એટલે ભાઈ સાહેબ દુકાન માંડી. અને જે કોઈ દુકાને ચડે છે એ ઓલાના ભરણ પોષણ હાટું ચડતા નથી, પોતાની અનુકૂળતા ને સગવડતા માટે જાય છે. દરેક પોતાના મતલબથી કામ કરે છે. અને ડાક્ટરનો ધંધો તો જરા વધારે પાપનો છે, કેમ કે જે હિંસક દવાઓ છે એનો ઉપયોગ કરવાનો એને નિમિત્ત છે. ઘણા મોટી હિંસાથી જે કાંઈ આ દવાઓ બને છે, એલોપથી દવાઓ બને છે, ડૉક્ટરો વાપરે છે, ઘણી હિંસાથી બને છે. એ દવાઓ તો સામાન્ય રીતે ઉપયોગ પણ ઘણા નથી કરતા. એટલે એમાં તો કાંઈ પુણ્યનો ધંધો છે એ વાત જ નથી. અને વર્તમાનમાં ડાક્ટરોની મનોવૃત્તિ કેવી છે એ તો કાંઈ તમને સમજાવવાની જરૂર નથી. કેટલી તીવ્ર કમાવાની મનોવૃત્તિ પાછળ કેવા કેવા પ્રકારે ત્યારે ધંધા કરે છે એ છે. અનેક પ્રકાર છે, કેમ કે જરૂરિયાતો વિશેષ, ડાક્ટરના સ્ટેટસ પ્રમાણે એને ઓછામાં ઓછું રડવું જોઈએ, સાજાયથી બિચારા રહી શકે ને જીવી શકે નહીં. અને એ જરૂરિયાતો માટે એને સીધી રીતે ન મળે તો આડી રીતે કમાવાનો વિચાર આવ્યા વિના આ પરિસ્થિતિ તો સ્પષ્ટ જોવામાં આવે છે મોટા ભાગે. કાલે મારી ચર્ચા થઈ કે ધંધાદારી માણસો મોટા ભાગે તિરિયંચમાં જાય છે, માયાના પરિણામ કરે. વેપારી વાણિયા મોટે ભાગે તિરિયંચમાં જાય. કોક જીવ સરળ પરિણામી હોય છે, અહીંયા આવે એને કંઈક થોડો પણ લાયસન્સ ને પરવાનો આપ્યો છે પાપ કરવાનો. અહીંયા આવે એટલે એને કોઈ પાપ કરવાનો પરવાનો આપ્યો નથી કે તારે હવે વાંધો નહીં, સોનગઢ જાશ ને એટલે વાંધો નહીં, એવું કાંઈ છે. એ તો જેવા પરિણામ કરે એમાં કર્મ કોઈની શરમ રાખે એવું
બરાબર.
કર્મ બંધન છે એવી ચીજ છે કુદરતની કે કોઈની શરમ રાખે એવું. એમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈની શરમ કામ આવે એવું પછી બીજાની ક્યાં વાત છે. એકસો ને 77 થયો, 178. પ્રશ્ન છે કે શુદ્ધનયનો વિષય અંશ છે કે અંશી? શુદ્ધનય જે જ્ઞાનના વ્યાપારનું પ્રયોજન, શુદ્ધ આત્માને વિષય કરવાનું છે તે જ્ઞાનના અંશને શુદ્ધનય કહેવામાં આવે છે. આ શુદ્ધનયની પરિભાષા છે. જે શુદ્ધાત્માને વિષય કરે છે, જે જ્ઞાન શુદ્ધાત્માને વિષય કરે છે તે વિષયરૂપ શુદ્ધાત્મા અંશ છે કે અંશી? આટલો પ્રશ્ન છે. તે આખો પદાર્થ છે કે તે આખો પદાર્થનો એક ભાગ છે? અંશી એટલે પૂરો પદાર્થ, દ્રવ્યગુણ પર્યાય સમેત, અને અંશ એટલે એનો કોઈ ભાગ. આ પ્રશ્ન પૂછ્યો છે કે શુદ્ધનયનો વિષય, શુદ્ધનય કહો નિશ્ચય નહીં કહો અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહો, શાસ્ત્રમાં આ પ્રકારે એના શબ્દોથી વાત આવે છે. નિશ્ચય નહીં એટલે નિશ્ચય સ્વરૂપને જાણનારો નહીં તે નિશ્ચય નહીં, મૂળ દ્રવ્યના સ્વરૂપને જાણનારો તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. દ્રવ્યનું સ્વરૂપ છે ને તેને દ્રવ્યાર્થિક નહીં પણ કહેવામાં આવે છે. પ્રશ્ન એટલો છે કે એ નહીંનો વિષય અંશ છે કે અંશી છે, આખું દ્રવ્ય છે કે એક ભાગ છે. ઉત્તર આપે છે કે નહીંનો વિષય અંશ છે. કેમ કે શુદ્ધ નહીંના વિષયમાં પર્યાયનો સમાવેશ નથી. પર્યાય રહિત, પર્યાયને બાદ કરતા જે ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવે રહેલું દ્રવ્ય છે, એને જેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવે છે, જેમાં ક્યારે રાગાદી હતા નહીં, છે નહીં અને હશે નહીં. રાગાદીની મલિનતા અશુદ્ધતા નથી, મલિનતા એટલે અશુદ્ધતા નથી, એટલે એને શુદ્ધ કહીએ. બાકી શુદ્ધિ અશુદ્ધિની અપેક્ષા ખરેખર એને લાગુ પડતી નથી. શુદ્ધ અશુદ્ધ તો પર્યાય ધર્મ છે. જેમ વિકલ્પ નિર્વિકલ્પ પર્યાય ધર્મ છે, એમ શુદ્ધ અશુદ્ધ પણ પર્યાય ધર્મ છે. દ્રવ્યને શુદ્ધ કહેવું એ તો એમાં મલિનતાનો ત્રણેય કાળે અભાવ છે એમ જોઈને કહેવામાં આવે છે. ખરેખર એને જે તો જેવું છે તેવું, એવું જે અનંત ગુણનું એક રૂપ સામાન્ય શક્તિ સ્વરૂપ સામાન્ય અંશ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે, એનો જે સામાન્ય અંશ શુદ્ધાત્મ સ્વરૂપ, તે શુદ્ધ નહીંનો વિષય અંશ રૂપ છે. કેમ કે ત્યાં વિશેષ જે પર્યાય છે, ચાહે શુદ્ધિની હો, શુદ્ધ પર્યાય હો કે અશુદ્ધ પર્યાય હો, તે શુદ્ધ નહીંના વિષયમાં વિષય થતી નથી. તેથી શુદ્ધ નહીંનો વિષય અંશ છે. કોઈ પણ નહીંનો વિષય અંશ છે, અહીં તો એટલો જવાબ છે. કોઈ પણ નહીંનો વિષય અંશ છે. પ્રમાણનો વિષય અંશી છે અને નહીંનો વિષય અંશ છે. સામાન્ય રીતે પદાર્થના કોઈ પણ અંશને પ્રમાણપૂર્વક વિષય કરનારા જ્ઞાનનો અંશ તેને નહીં કહેવામાં આવે છે. આ નહીંની વ્યાખ્યા છે. નહીં પ્રમાણ સહિત પ્રવર્તે છે. જેને પ્રમાણ જ્ઞાન ન હોય, એટલે જેના જ્ઞાનમાં આખી વસ્તુનું જ્ઞાન ન હોય, તેના તેને નહીં જ્ઞાન પણ તેને ન હોય. ઠીક, તેને નહીં જ્ઞાન પણ ન હોય. એટલે પ્રમાણપૂર્વક જેને કોઈ પણ પદાર્થના કોઈ પણ પડખાને, કોઈ પણ ધર્મને, કોઈ પણ ગુણને વિષય કરનારો જે જ્ઞાનનો વ્યાપાર છે, જ્ઞાનનો અંશરૂપ વ્યાપાર છે. કેમ કે આખો તો પ્રમાણ છે, આખું જ્ઞાન તો પ્રમાણ છે, એટલે એ જ્ઞાનના અંશરૂપ છે. એ જ્ઞાનના અંશના વિષય પણ પદાર્થનો અંશ છે. અહીંયા આ જ્ઞાનનો અંશ છે, એનો વિષય પદાર્થનો અંશ છે. આખું પ્રમાણ જ્ઞાન છે, એનો વિષય આખો પ્રમાણરૂપ પદાર્થ છે, દ્રવ્યનું પર્યાય સમેત. એટલે નયનો વિષય અંશ છે. નયનો વિષય કદી અંશી હોતો, કોઈ પણ નયનો વિષય અંશી હોતો નથી, અંશ જ હોય છે. પ્રશ્ન કે શુદ્ધ નયનો વિષય પરિપૂર્ણ છે ને એમ કહેવામાં આવે છે કે શુદ્ધાત્મા છે તે પરિપૂર્ણ પરમાત્મા છે. એક કોરથી એના વિષયને તમે પરિપૂર્ણ કહો અને બીજી કોરથી એમ કહો કે એનો વિષય અંશ છે, એ કઈ રીતે? એનો ઉત્તર આપે છે કે પરિપૂર્ણ હોવા છતાં વર્તમાન પર્યાય વિનાનો હોવાથી તેને અંશ કહેવાય છે. ઠીક, અમારે આ ચર્ચા વિમલચંદજીના વખતમાં બહુ ચાલી છે કે શું જે શ્રદ્ધાનો વિષય છે એ શુદ્ધ નહીંનો વિષય છે. ચર્ચા ચાલતી હતી શ્રદ્ધા અપેક્ષાએ. જે શુદ્ધ નહીંનો વિષય છે તે જ શ્રદ્ધાનો વિષય છે. કે શ્રદ્ધાનો વિષય પૂર્ણ છે એટલે શ્રદ્ધાના વિષયમાં દ્રવ્ય ગુણને પર્યાય લેવા જોઈએ. મેં કહ્યું કે અત્યારે વર્તમાનમાં રાગની મલિન પર્યાય છે, એને શ્રદ્ધા એ ખરી શ્રદ્ધાના વિષયમાં. તો કે એવો ભેદ પાડ્યા વિના દ્રવગુણ પર્યાય રૂપ અભેદ દ્રવ છે તે શ્રદ્ધાનો વિષય છે. દલીલ આપી એની સાથે એક દલીલ એવી હતી પર્યાય કાઢતા ખંડ ને અપૂર્ણતા ઉભી થશે. ઠીક બુદ્ધિપૂર્વક ની દલીલ છે. હા એમ ની દલીલ હતી બુદ્ધિપૂર્વક ની આ દલીલ છે. એ તો ખંડિત થઈ જશે અને પૂર્ણ નહીં રહી અપૂર્ણ થશે એક સમય ની પર્યાય જ્ઞાન. કેમ કે આજે પર્યાયમાં રાગ છે ને કાલે પર્યાયમાં કેવું જ્ઞાન હોય. તમે પર્યાય કાઢી નાખો તો દ્રવ ખંડિત થશે અને દ્રવ અપૂર્ણ થઈ જશે. મેં કહ્યું કે જે અંદરમાં પરમાત્મ દ્રવ છે એ એટલું મહાન છે કે એને એક સમયની રાગની પર્યાય જોડાય ત્યારે પૂર્ણ થાય ને નહીતર અપૂર્ણ થાય એવું પાંગળું નથી. જે પરમેશ્વર પદ છે પરમાત્મ પદ છે એને વર્તમાનની ચાલતી એક સમયની રાગની મલિન પર્યાયને સાથે રાખીએ તો એ પૂરો કહેવાય પરમાત્મા, અને એ રાગની મલિન પર્યાયની સાથે ન ગણીએ તો એ પરમાત્મા અધૂરો કહેવાય. આ વાત આપણને બેસતી નથી, એ વાત બરાબર નથી. શ્રદ્ધાનો વિષય ત્રિકાળી શુદ્ધ પરમપારિણામિક ભાવ પછી આધાર આપ્યો તો આ 49 ગાથા નિયમ સારનો. કેવળ જ્ઞાનની ક્ષાયિક પર્યાય હોય તો પણ તે શ્રદ્ધાના વિષય આગળ પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ. પરદ્રવ સ્વરૂપ છે, પરભાવ સ્વરૂપ છે અને તે અવલંબન કરવા માટે હેય છે. અવલંબનમાં ઉપાદેય નથી. અહીંયા બહુ સ્પષ્ટ વાત કરી છે કે પરિપૂર્ણ એટલે સ્વભાવે પરિપૂર્ણ છે એમ લીધું. પરિપૂર્ણ એટલે અહીંયા દ્રવ્ય ગુણ્ય ને પર્યાય સહિત થાય તો પરિપૂર્ણ એમ નહીં, પણ પરિપૂર્ણ એટલે સ્વભાવે પરિપૂર્ણ છે એના સ્વભાવની કોઈ અપૂર્ણતા એમાં નથી એમ લીધું છે. એટલે પરિપૂર્ણ હોવા છતાં સ્વભાવે પરિપૂર્ણ છે તેથી વર્તમાન પર્યાયનો વિનાનો હોવાથી તેને અંશ કહેવામાં આવે છે. આખા પદાર્થમાં દ્રવગુણ પર્યાય ત્રણે હોય છે. સ્વભાવ છે એ સામાન્ય સામર્થ રૂપે છે. એ સામાન્ય સામર્થમાં વિશેષ પર્યાય અંશ નહીં હોવાથી આખા પદાર્થનો એક અંશ હોવા એક અંશ છે એમ એને કહેવામાં આવે છે. ભલે પર્યાય એક સમયની છે તો પણ એક અંશ છે. સ્વભાવ ત્રિકાળી છે એટલે કે એ અંશ મોટો છે, પર્યાય અંશ નાનો છે તો પણ બંને અંશ છે. બંને છે તે અંશ છે અને બંને સાથે મળીને બંને થઈને અંશી કહેવામાં આવે છે. પરિપૂર્ણ હોવા છતાં વર્તમાન પર્યાય વિનાનો હોવાથી તેને અંશ કહેવામાં આવે છે. સ્વભાવ એ પરિપૂર્ણ છે અને વર્તમાન પર્યાય અંશ વિનાનું છે એ સ્વભાવ, તેથી એને અંશ કહેવાય છે. કોઈ વખત એને અંશી પણ કહેવાય છે એ વાત લે છે. પરંતુ એ અંશ ત્રિકાળી હોવાથી અને સ્વભાવે પરિપૂર્ણ હોવાથી તે અપેક્ષાએ તેને અંશી પણ કહેવાય છે. મોટો ભાગ જોઈને એને અંશી પણ કહેવામાં આવે છે એવી શાસ્ત્રમાં કથનની વિવિક્ષા આવે તો મૂંઝાવું નહીં. શું છે કે કેટલાક જીવોને અજ્ઞાનવશ અને પ્રકૃતિવશ શબ્દોની પકડ રહે છે. એટલે ક્યાંક જે શબ્દનો અર્થ બરાબર થતો હોય એથી બીજો ક્યાંક કરવામાં આવે ત્યારે એને અંદરમાં ગડબડ થાય છે કે આમ કેમ અર્થ કર્યો, આનો આનો તો આવો જ અર્થ છે, આ શબ્દનો તો આવો જ અર્થ છે, આ શબ્દનો તો આવો જ અર્થ છે. ઠીક ભાઈ, શબ્દો સંખ્યાત છે, ભાવો અનંત છે. જે શબ્દો છે એની તો સંખ્યા છે બહુ બધું, પછી લાખ કરોડ અબજ ખરબ નિખરબ ગમે એટલા લાગ્યો, પણ આખરમાં એ સંખ્યાત મર્યાદામાં છે, સંખ્યાની મર્યાદામાં છે. જીવના દ્રવગુણ પર્યાય એક એક ના દ્રવના ગુણના ને પર્યાયના અનંત ધર્મો છે. વસ્તુમાં ગુણ તો અનંત છે પણ પર્યાય ને અનંત ધર્મ છે, ગુણ ને અનંત ધર્મ છે અને દ્રવ ને અનંત ધર્મ છે. એને કહેવા વાળા શબ્દો બહુ મર્યાદિત હોવાથી એક જ શબ્દને અનેક વિષયમાં લાગુ કરવામાં પણ આવે છે, તો ત્યાં કાંઈ શબ્દનો આ જ અર્થ થાય ને બીજો અર્થ ન થાય એવી કદી પકડ કરવી જોઈએ નહીં. શાસ્ત્રમાં એ રીતે શબ્દની ખોટી પકડ કરનારાને શબ્દ મલેચ્છ કહેવામાં આવ્યા છે. એને શબ્દ મલેચ્છ કહે છે કે આ શબ્દને જ પકડે છે. અહીંયા પ્રકરણ શું ચાલે છે, કહેનારનો આશય શું છે, એ શું કહેવા ધારે છે એને લક્ષમાં લેતા નથી. એ સમજવાની ખોટી પદ્ધતિ છે.
પ્રમાણ છે એ મોટું છે,
એના કરતા
ઉભી થયો તો લક્ષ્ય માટે પરમ ઉપાધિ છે
એમ જ છે. કેમ કે પ્રમાણની અંદર વ્યવહારની નો વિષય છે. પ્રમાણની અંદર શું છે, વ્યવહારની નો વિષય છે. અને વ્યવહારની નો જે વિષય છે, ભેદ પર્યાય રાગ એ વગેરે જે વ્યવહારની નો વિષય છે તે ઉપાદેય નથી. ભેદે ઉપાદેય નથી, પર્યાય માત્ર ને અવધારવા યોગ્ય નથી અને રાગ પણ ઉપાદેય નથી. એટલે એ જે અંશ ઉપાદેય નથી એ પર એ પ્રમાણની અંદર સામેલ હોવાથી પ્રમાણને પૂજ કહેવામાં આવતો નથી. નય ચક્રમાં એ બે વિષય આવે છે, પ્રમાણ પૂજ્ય નથી અને પ્રમાણ પૂજ્ય છે એવા બે વિષય આવે છે. આચાર્યએ તો બધી વાત સ્પષ્ટ કરી છે. વ્યવહારની ના વિષયનો સમાવેશ હોવાથી પ્રમાણ પૂજ્ય નથી. તે જ પ્રમાણમાં નિશ્ચયના વિષયનો સમાવેશ હોવાથી પ્રમાણ પૂજ્ય છે. એવી બે વિવિક્ષા આવે છે. નય ચક્ર છે, માઇલ ધવલ એ વાત આવે છે કે બંને વાત અપેક્ષા એ સમજવી તો કઈ મૂંઝવણ થાય. એક બાજુ જ્ઞાન સિંધુ છે અને બીજી બાજુ ભવ સિંધુ છે. સિંધુ એટલે દરિયો મહાસાગર. ત્રિકાળી હોવાથી તે અપેક્ષા એ તેને અંશ મોટો અંશ છે. એવડો મોટો અંશ છે કે એક સમયની પર્યાય ત્રિકાળીની પાસે શું છે, જેનું અસ્તિત્વ અનાદિ અનંત છે અને જે પર્યાયનું આયુષ નાનામાં નાનું એટલે માત્ર એક સમય છે, એક સેકન્ડનો અસંખ્યનો ભાગ છે. આમ બે વચ્ચેની જે રહેવાની હયાત રહેવાની જે સ્થિતિ છે એમાં બહુ મોટો આંતરો છે. એટલો મોટો આંતરો છે કે બે બાજુના બે એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. પર્યાયની હયાતી માત્ર એક સમયની, એથી નાનું કોઈ હયાતીનો કાળ નથી. અને દ્રવની હયાતી અનાદિ અનંત, ક્યાંય છેડો નહીં, શરૂઆતનો છેડો નહીં અંતનો છેડો નહીં. એવો મોટો ફેર જોઈને મોટા અંશને અંશી પણ કહેવામાં આવે છે. સર્વસ્વપણે છે ને, શ્રદ્ધાનમાં એ સર્વસ્વપણે છે તેથી એને અંશી કહેવામાં આવે છે. નિયમસારની 38 ગમની ગાથામાં એને એમ કહ્યું કે તે જ ખરેખર આત્મા છે, આવો પરમ પારિણામિક ભાવ તે જ ખરેખર આત્મા છે એમ લીધું છે. ખરેખર આત્મા આવો જ છે, આટલો જ છે, આ આત્માનું મૂળ સ્વરૂપ છે. બહુ સારી ભાષા લીધી છે. પૂરા ઉદ્યમથી એક ઉપાદે છે ને, પૂરા પુરુષો આ લીધું છે. સ્વદ્રવમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને સ્વદ્રવમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને, આ આત્મા, આવો આત્મા પારિણામિક ભાવ સ્વરૂપ આત્મા ખરેખર ઉપાદે છે. આમ કીધું છે, જે બુદ્ધિ વાળાને આવો પરમ પારિણામિક ભાવરૂપ આત્મા અંદરમાં ઉપાદે થતો નથી તે તીક્ષ્ણ બુદ્ધિ વાળો નથી પણ સ્થૂળ બુદ્ધિ વાળો છે. ભલે મોટો વિદ્વાન હોય, જગતમાં જેની વિદવત્તા પાછળ લોકો અંજાઈ જતા હોય, આ એક સામાન્ય પ્રકાર છે. જીવોની બાહ્ય દ્રષ્ટિ છે, કાં તો બાહ્ય ત્યાગમાં એ આકર્ષાય છે અને ત્યાગીની પાછળ ફરે છે, કાં તો બાહ્ય જ્ઞાનમાં આકર્ષાય છે અને એને જ્ઞાનીની જ્ઞાની માનીને એની પાછળ ફરે છે. વાહ, શું જ્ઞાન છે, શું જ્ઞાન છે, ઘણું જ્ઞાન, ઘણું જ્ઞાન. એમાં સાથે કવિ હોય ને એવું બધું ભેગું હોય, વ્યાકરણના જ્ઞાન હોય, બધી જાતનું ઘણો ફેરફાર, ઉઘાડમાં તો ઘણું ઘણું હોય શકે ને. ત્યારે એમ લાગે કે શક્તિ ઘણી છે ને, સામર્થ્ય ઘણું છે, પણ ભાઈ એ બધું બાહ્ય દ્રષ્ટિમાં આવતું બાહ્ય તત્વ છે અને તે ખરેખર આત્મા નથી, એમાં ક્યાંય આત્મા નથી એમ કહે છે. પણ જેણે અંતરંગમાં પરમ પારિણામી ભાવ સ્વરૂપ એ કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે, છેલ્લી તેવી છે, એવો કારણ પરમાત્મા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળો સહજ શુદ્ધ પરમ પારિણામી ભાવ જેનો સ્વભાવ છે, રસ આવે છે ને ભાવનાનો તો ગ્રંથ, એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. અતિ આસન્ન ભંગ જીવોને એવા નિજાત્મા નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદે નથી. આ તીક્ષ્ણ બુદ્ધિ વાળાને આવો આત્મા તે ખરેખર આત્મા છે, ઉપાદે છે. એ ઉપાદે કરે તે તીક્ષ્ણ બુદ્ધિ વાળો એમ લેવું છે. સ્વદ્રવ્ય નિશિત મતે ઉપાદયો હિ આત્મા, સ્વદ્રવ્ય નિશિત મતે હે ઉપાદેયો આત્મા. નિશિત મતે એવો સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ કર્યો છે તીક્ષ્ણ બુદ્ધિ. એક બાજુ જ્ઞાન સિંધુ છે, અંદરમાં જે પારિણામિક ભાવ સ્વરૂપ ત્રિકાળી પરમાત્મ તત્વ છે તેની અંદર અનંત 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 જ્ઞાન ના દરિયા રહેલા, તળિયા વિનાના જ્ઞાનના દરિયા, જ્ઞાનના દરિયા પણ અંદરમાં માઇલો ના માઇલો સુધી કોઈ જાય ને અંદરમાં દરિયાનું તળિયું મળે નહીં. તો આ બધા હડાપમાં 6 માઇલે તળિયા વાળા છે, એટલાન્ટિક ને પાસિફિક મોટા બે સમુદ્ર છે આપણે, મહાસાગર જેને આપણે આપણી પૃથ્વીના ગણીએ છીએ, એ 5.5-6 માઇલ ઊંડા છે. નીચે સીધે સીધા જાઓ તો 5.5-6 માઇલ એનું તળિયું આવે છે, અને નીચે ગમે એવા મોટા સમુદ્ર હોય તો પણ નીચે એને તળિયું છે. અઢી દ્વીપમાં સૌથી મોટું છે સ્વયંભૂ રમણ સમુદ્ર, તો પણ નીચે એને તળિયું છે. સ્વભાવના દરિયાને, જ્ઞાનના દરિયાને તળિયું નથી. આમ છે, દરેક સ્વભાવ એવો છે, જળનો જળ સ્વભાવ એવો છે, ચૈતન્યનો ચૈતન્ય સ્વભાવ એવો છે. સમજી શકાય એવો વિષય છે કે એ પરમાણુ જે જળ છે એની જળતા કેટલી કે અનંતી, અનંત દ્રવ્યો જગતના ભેગા થાય અને અનંત જ્ઞાનીઓ ભેગા થાય ને અનંત અજ્ઞાનીઓ ભેગા થાય ને બધાય ભેગા થઈ જાય છે, દ્રવ્યો પાંચે દ્રવ્યો બાકીના સમજી જાય, અરે બીજા જળ પદાર્થો સમજી જાય એક પરમાણુને ચેતન કરવા માટે, એ પરમાણુમાં ચૈતન્ય પ્રગટાવવા માટે એ પરમાણુ સિવાયના જગતના અનંતા જીવોને અજીવોને આકાશને કાળને બધા હંપી જાય તો પણ કોઈની તાકાત નથી. આ તો તર્ક છે કે એક પરમાણુમાં ચેતનતા લાવી શકાય, અનંતી જડતા એનામાં છે. એવી જ રીતે ચૈતન્યની ચૈતન્ય શક્તિ અનંતી છે. આ અગ્નિથી નથી સમજી શકાતું કે એક તીખારો કેટલું બાળે, કે જેટલું સમસ્ત બળવા યોગ્ય જેટલો કોઈ હોય પદાર્થો તમામ પદાર્થોને બાળી નાખે. અનંતું બાળે, કેટલું બાળે લાવો પછી જેટલું બાકી રહ્યું હોય એટલું, કે એનો કોઈ છેડો આવે નહીં. એનો સ્વભાવ છે એમ, સ્વભાવને કદી મર્યાદા ન હોય, સ્વભાવને કદી અંત ન હોય. એવું જે જ્ઞાન સ્વભાવ જ્ઞાનોપયોગમાં વ્યક્ત છે એ કેટલું જાણે એમ એના સ્વભાવનું સંશોધન થવું જોઈએ. કે જો આ જ્ઞાન જાણે છે તો એની જાણવાનું સામર્થ્ય કેટલું, કેટલું એ જાણે, જાણવું જેમાં નહીં જાણવું એવો પ્રકાર નથી. જ્ઞાન કે જેમાં જાણવું એવો સ્વભાવ છે, એમાં નહીં જાણવું એવું કાંઈ છે નહીં. એ કેટલું જાણે કે જેટલું જ્ઞેય હોય તેટલું જાણે, જેટલું જ્ઞેય હોય તેટલું જાણે. એક લોકાલોક છે પણ અનંતા લોકાલોક હોય તો પણ એ તેથી અનંત ગુણ જાણે. એવો જે જ્ઞાનનો સ્વભાવ સામર્થ એ જ્યારે એને પોતામાં દેખાય ત્યારે એને જ્ઞાન સિંધુના દર્શન થયા એમ કહેવામાં આવે છે. એ પોતે એક બાજુ જ્ઞાન સિંધુ છે અને એને ભૂલીને પ્રવર્તે તો બીજી બાજુ ભવ સિંધુ છે. ભવના પણ દરિયા છે, અનંત કાળથી ભવ ભ્રમણ કરે છે, એના ભવ ભ્રમણનો છેડો આવતો નથી. કહે છે કે જ્યાં રૂચે ત્યાં જ્યાં તને જે ઠીક લાગે એમ કર. અમે તો આ બતાવીને આઘા રહીએ છીએ. અમે તને કોઈ પરાણે તારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ કહેવા માંગતા નથી. તને ગમે તે કર, બે વાત તને બતાવી દઈએ છીએ. આ બાજુ જ્ઞાન સિંધુ છે, આનંદ સિંધુ છે. જેમ અનંત જ્ઞાન છે એવું જ અનંત સુખ છે એટલું જ. જેમ અનંત જ્ઞેયોને જાણનારું અનંત 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 અપરિમિત જ્ઞાન અંદર છે આત્મામાં, એવું જ અપરિમિત સુખ છે એની અંદર. અને બીજી બાજુ ભવ સિંધુ જગતના જન્મ મરણના દુઃખ છે. હોસ્પિટલમાં જાય તો સમજણ પડે, એને બધા વોર્ડમાં હાથો મારી આવે તો ખબર પડે કે એક મનુષ્યના ભવમાં કેટલી પ્રકારના દુઃખ થાય છે, કેટલા રોગના દુઃખ, જન્મના દુઃખ, મરણના દુઃખ, જરા વૃદ્ધાવસ્થાના દુઃખ, અસાતા વેદની રોગના દુઃખ, દરિદ્રતાના દુઃખ, મૂંઝવણના દુઃખ, ઉપાધિના દુઃખ, આધિના દુઃખ, વ્યાધિના દુઃખ ને ઉપાધિના દુઃખ, દુઃખ દુઃખ ને દુઃખ. ક્યાંય કોઈને સુખ નથી ને ચેન નથી. અત્યારે નજરે દાખલા જોવા તો અમેરિકાના અબજોપતિને દિવસે ચેન પડતું નથી ને રાત્રે ઊંઘ આવતી. અત્યારે બધા દેશોમાં, ધનાઢ્ય દેશમાં જેની ગણતરી છે ત્યાંના આંકડા સ્ટેટિસ્ટિક્સ એમ બોલે છે કે વધારેમાં વધારે પાગલ માણસોની કેસ ત્યાં છે. દેશની સંખ્યાના એવરેજ લેવલમાં જોવામાં આવે તો વધારેમાં વધારે પાગલ માણસો, વધારેમાં વધારે આત્મહત્યા કરનારા માણસો, વધારેમાં વધારે પરહત્યા કરનારા માણસો ન્યુયોર્કમાં $10 લૂંટવા માટે ખૂન કરી નાખે છે. વધારેમાં વધારે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરના કેસો, વધારેમાં વધારે હાર્ટ ફેલ ને હાર્ટ ડિઝીઝના રોગના કેસો અમેરિકામાં છે. વધારે પૈસો ત્યાં છે ને આ બધું દૂષણ પણ ત્યાં છે. એમ બતાવે છે કે ખરેખર લોકો માને છે એમ સંપત્તિ મળતા સુખ છે એ પ્રગટપણે વસ્તુ સ્થિતિ જોવામાં આવતી નથી. અમેરિકામાં આટલી આકુલતા છે, દેવલોકમાં એથી વધારે છે. પાછી ત્યાં પણ એને આકુલતાની અંદર માં હોળી હળગે, એથી વધારે છે. અહીંયા શાંતિથી ગામડામાં રહેતો હોય, મુંબઈમાં રહેતો હોય, એમાં કેમ આપણે ફેર જોઈ છે? અહીંયા બધ મજાનું શાંતિનું જીવન છે, અહીં તો હડકવા આવેલો હોય એવી રીતે દોડા દોડ કરે છે. એ અમેરિકામાં એથી વધારે ખરાબ છે, અને દેવલોકમાં વધારે ખરાબ છે. આ પરિસ્થિતિ છે. ક્યાંય સુખ નથી, એ બધી સોદાબાજી કરે કે દેવના સુખ માટે ભક્તિ કરે, દાન આપે, હે, એ બધી સોદાબાજી કરે છે. એ દુઃખમાં જવાનો ધંધો કરે, શેનો ધંધો કરે છે? દુઃખમાં જવાનો એ ધંધો કરે, એમાં ક્યાંય સુખમાં જવાનું છે? તારામાં જ્ઞાન ને આનંદ નો સિંધુ છે, સાગર છે. ત્યાં રૂચે તો ત્યાં જા, અને નહીતર બીજી બાજુ આખો ભવ સિંધુ છે. ત્યાં રૂચે તો તને તારી રૂચિ શું છે એ તો તપાસ. આમાં શું કે છે કે તને અંદર માં રૂચે છે શું? જ્યાં રૂચે ત્યાં તારા પરિણામ રૂચિ અનુયાયી વીર્ય, તારા પરિણામ ત્યાં ગયા વિના રહેશે નહીં ને રોકા રોકાશે નહીં. આ પરિસ્થિતિ છે. આત્મારથી જીવે થોડી એકાંતમાં નવરાશ લઈને આ એક મુખ્ય વિચાર પોતાની તપાસનો કરવા જેવો છે કે આખરમાં આ જીવને રૂચે છે શું. આ એક પ્રશ્ન એને પોતાને પૂછવા જેવો છે કે આ જીવને શું રૂચે છે. જો એને આત્મા રૂચે, આત્મિક ભાવો રૂચે, સાચી શાંતિ રૂચે, તો અત્યારે બહુ મોટો નસીબદાર છે કે આ સંબંધીનો મોટો ભંડાર ને ખજાનો ખુલ્લો કરી નાખ્યો. ગુરુદેવે તો આ વસ્તુ સાવ ખુલ્લો કરી નાખ્યો છે ખજાનો. નહીતર આ ગુપ્ત તત્વ છે એ સૃષ્ટિને લક્ષમાં નથી. જગતના જીવોને કહેવાતા જૈનોને અજૈનોને તો શું વાત કરવી? અજૈનોને તો ખબર ન હોય, અન્ય મતીઓને તો ખબર ન હોય, પણ કહેવાના કહેવાતા જૈનોને પણ આ મૂળ જૈન દર્શનનો વિષય શું છે અને અંદર કેટલો કિંમતી ખજાનો પડ્યો છે એની ખબર નથી. અંદરમાં જવાને બદલે બહારમાં ને બહારમાં, ધર્મને નામે ને ધર્મને બહાને જે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે એ બધા પરિભ્રમણના કારણોને મૂળિયા હાજા કરવાની વાત છે. એમાંથી કઈ ભવભ્રમણનો અંત આવે એવું નથી. એટલે એને રૂચિને તપાસી લેવી જોઈએ એમ કહે છે કે તને રૂચે છે શું. જો તને શાંતિ રૂચતી હોય તો પણ હજી એક પ્રશ્ન છે, વિચાર આવી ગયો કે સામાન્ય રીતે જીવને એવું થાય છે કે થોડીક શાંતિ થાય એટલે હું, અને થોડીક અશાંતિ પણ ન થવી જોઈએ, આવું બને છે. કહે છે કે અનંત શાંતિની જે રૂચિ છે, અનંત શાંતિ છે એ આત્માનું સ્વરૂપ છે, અને અનંત શાંતિની જે રૂચિ છે એ આત્માની રૂચિ છે. કેમ કે અનંત શાંતિ તે આત્માનું સ્વરૂપ છે, અને અનંત શાંતિની રૂચિ તે આત્માની રૂચિ છે. અને એમ ન હોય અને થોડીક સાતાની શાંતિ થાય એટલે પૌદ્ગલિક શાંતિ થાય તો તેને અનંત શાંતિની અરુચિ છે. શું છે એને અનંત શાંતિની અરુચિ છે. આ જો તાત્વિક વિષય છે. બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જ્ઞાનીઓએ પ્રસિદ્ધ કરેલું આ સત્ય છે. ગુરુદેવ શ્રી તો આ વિષયમાં ઘણી વાતો અવારનવાર કહેતા. એક વખત જમીને સવારે 10:30 એ આંટા મારવામાં સાથે હતા, એક ચર્ચા ચાલી ગઈ. ગુરુદેવ શ્રીના સાનિધ્યનો લેવા એટલો લોકો લાભ લેતા હતા એનું કારણ એ હતું. ક્યારે કઈ વાત નીકળે એમના જ્ઞાનના ભંડાર ને ખજાનામાંથી શું ખબર પડે. શું
બરોબર?
એટલે એક વાત ચર્ચા ચાલી ગયેલી કે ભાઈ આત્માને આજે જ્ઞાનીને લોકો નથી ઓળખતા કેટલાક, અને કેટલાક ઓળખે છે એનું કારણ શું. જ્ઞાનીને ઓળખતા નથી, અજ્ઞાનીને જ્ઞાની માની લે છે એનું કારણ શું. એક શ્લોક બોલ્યા કે બાલાનામ પશ્યંતિ લિંગાહા, જે માત્ર બાહ્ય લિંગને બાહ્ય ચિહ્નને જોવે છે એટલે કે બાહ્ય ત્યાગને જોઈને આકર્ષાય છે અને અનુસરે છે, બાહ્ય જ્ઞાનને જોઈને આકર્ષાયને અનુસરે છે. વિદવત્તા અને ત્યાગ એ બાહ્ય લિંગ છે, બાહ્ય ચિહ્ન છે, એને જોનારા બાળકો છે, બાળક બુદ્ધિ જેવા છે. અજ્ઞાની કેવા છે? બાળક બુદ્ધિ જેવા છે. બાલાનામ પશ્યંતિ લિંગાઃ, તત્વદ્રષ્ટિ જીવ તો એમ કરીને કહ્યું કે એ તો સામા જીવને પરખે છે તો એમ જોવે છે કે આની રુચિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં. થોડી શાંતિ નહીં, આની રુચિ, આની શ્રદ્ધા, આની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં, બસ આટલું જોવે છે. એ વિષય આવે ત્યારે એનો રસ કેટલો છે એ એની રુચિને બતાવી દેશે. જુઓ સત્શાસ્ત્રમાં જ્યાં જ્યાં એ શુદ્ધાત્માની પરમાત્માની વાત આવે ત્યાં આચાર્યો જ્ઞાનીઓ અતિ રસમાં આવી જાય છે, કેમ કે એમના એ હૃદયમાં બિરાજમાન છે. હૃદય સ્થાનમાં જેને રાખ્યા છે એવા જે પરમાત્મા, એના ઉપર એ બરાબર એનો વિષય આવે ત્યારે રસ ઉમટી આવે છે, લાવવો પડતો નથી. ગુરુદેવની તો તમે માર્ક કરજો, હજી તો ટેપ રેકોર્ડ રહી ગઈ છે. જ્યાં જ્યાં ભગવાન આત્માની વાત આવશે ત્યાં નિત્યાનંદ, નિર્મળાનંદ, હે કેવા કેવા શબ્દો આવે છે. પ્રભુ આત્મા, પ્રભુ આત્મા, પ્રભુ તો વાતે વાતે પ્રભુ 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 કહીને પોકારે, એ સહજ પ્રકાર છે. એટલે એમ કહે છે કે જેની રુચિ એની છે એને સમજવી જોઈએ પોતામાં અને પરમાં. જો એ પોતે પોતાની રુચિને સમજે કે એક શુદ્ધાત્માની જ મને રુચિ છે તો તે યોગ્ય છે, અને નહીતર એને આત્માની જેને રુચિ નથી એને અનાત્માની રુચિ છે. કેમ કે રુચિ મનો વિષય કા આત્મા ને કા અનાત્મા, ઈશ્વરને ત્રીજું પૂછાય નહીં. અનાત્મામાં જળની રુચિ છે, પુણ્યની રુચિ છે, પૂદગળની રુચિ છે, એને ભવભ્રમણની રુચિ છે, એને ભવભ્રમણ થયા વિના આ પરિસ્થિતિ છે. હું કહે છે કે ભાઈ આ બે વાત તને અમે પ્રગટ કરીને કહીએ છીએ, તને રૂચે ત્યાં જા. અમારી કોઈ જબરદસ્તી કે બળાત્કાર છે
નહીં,
કોઈ દુરાગ્રહ અમારે સેવવાનો નથી. અમારી રુચિ અનુસાર અમે પરણમીએ છીએ. તને બતાવી દઈએ છીએ કે તારી રુચિ જો ભવભ્રમણની હશે તો અનંતકાળ તારો પત્તો લાગશે
નહીં,
દુઃખના ડુંગરામાં દટાઈ જઈશ, નીકળવાનો અહીંયા રસ્તો બતાવવામાં આવ્યો છે.
ચવો દેલો કૃપુંજાય.